સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વની વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ ભારતનો વિકાસ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. બિહારમાં એનડીએના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી માટે મળશે. ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કાર બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદીના વધુ એક સાગરિતની ધરપકડ કરી. અને ભારતે ISSF રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિકસિત અને આત્મનિર્ભર બનવા આતુર છે. નવી દિલ્હીમાં 6ઠા રામનાથ ગોયંકા વ્યાખ્યાન આપતા શ્રી મોદીએ કહ્યું કે વિશ્વ અનેક આપત્તિઓ સામે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ભારત આત્મવિશ્વાસપૂર્વક ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યું છે.
આજ જબ દુનિયા ડિસરપ્શન સે ડર રહી હૈ, ભારત વાઇબ્રન્ટ ફ્યુચર કે ડાયરેક્શન મેં આગે બઢ રહા હૈ. ઇન્ડિયન એક્સપ્રેસ કે ઇસ મંથ સે મેં કહે સકતા હું, ભારત સિર્ફ એક ઇમર્જિંગ માર્કેટ હી નહીં હૈ, ભારત એક ઇમર્જિંગ મોડેલ ભી હૈ. આજ દુનિયા ઇન્ડિયન ગ્રોથ મોડેલ કો મોડેલ ઓફ હોપ માન રહા હૈ.
શ્રી મોદીએ કહ્યું કે 2022માં યુરોપિયન કટોકટીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ અને ઉર્જા બજારને અસર કરી છે, જેનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. અને તેમ છતાંય 2022-23 સુધી ભારતનો આર્થિક વિકાસ મજબૂત રીતે થઈ રહ્યો છે.
ઇન સારે સંકટો કે બીચ હમારી ઇકોનોમી ને હાઈ ગ્રોથ રેટ હાસિલ કરકે દિખાયા. સાલ 2022 મેં યુરોપિયન ક્રાઇસિસ કે કારણ પૂરે દુનિયા કી સપ્લાય ચેન ઓર એનર્જી માર્કેટ પ્રભાવિત હુઆ. ઇસકા અસર પૂરી દુનિયા પર પડા. ઇસકે બાવજૂદ ભી 2022-23 મેં હમારી ઇકોનોમી કી ગ્રોથ તેજી સે હોતી રહી. સાલ 2023 મેં વેસ્ટ એશિયા મેં સ્થિતિયાં બિગડી, તબ ભી હમારી ગ્રોથ રેટ और इस साल भी जब दुनिया में अस्थिरता है तब भी हमारी ग्रोथ रेट 7% के आसपास है.
બિહારમાં એનડીએના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી કરવા માટે મળશે. પાંચ ઘટક પક્ષો ભાજપ, જનતા દળ યુનાઇટેડ, લોક જનશક્તિ પાર્ટી, રામવિલાસ, હિન્દુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના 202 એનડીએ ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેશે. મુખ્યમંત્રી નીતીશકુમાર ફરી એકવાર બિહારમાં એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. ત્યારબાદ એનડીએ વિધાનસભા પક્ષના નેતા રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ પહેલા ભાજપ અને જેડીયુ અલગ અલગ બેઠકોમાં તેમના વિધાનસભા પક્ષના નેતાઓની પસંદગી કરશે. આ બેઠકો પણ આવતીકાલે થવાની શક્યતા છે. આ દરમિયાન એનડીએના બે મુખ્ય ઘટક પક્ષો ભાજપ અને જેડીયુ વચ્ચે સરકારની રચના, મંત્રીમંડળનું કદ અને વિવિધ ઘટક પક્ષોમાંથી મંત્રીપદોની વહેંચણી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. અંતિમ નિર્ણય અને ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા માટે જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલનસિંહ ગઈકાલ રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સમારોહ ગુરુવારે યોજાશે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો છે, જેમાં 1 જાન્યુઆરી 2026ની તારીખ માન્ય રહેશે. આસામના મુખ્ય ચૂંટણી અધિકારીએ લખેલા પત્રમાં પંચે જણાવ્યું હતું કે સંકલિત ડ્રાફ્ટ મતદાર યાદીના પ્રકાશનની તારીખ આવતા મહિનાની 27મી તારીખ હશે, જ્યારે દાવાઓ અને વાંધાઓ દાખલ કરવાનો સમયગાળો 27 ડિસેમ્બરથી 22 જાન્યુઆરી 2026ની વચ્ચે રહેશે. મતદાર યાદીના અંતિમ પ્રકાશનની તારીખ 10 ફેબ્રુઆરી 2026 રહેશે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ લાલ કિલ્લા વિસ્તારમાં કાર બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદીના વધુ એક મુખ્ય સાગરિતની ધરપકડ કરી છે. શ્રીનગરથી કાશ્મીરી રહેવાસી જસીર બિલાલ વાનીની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર વાનીએ આતંકવાદી હુમલો કરવા માટે ટેકનિકલ સહાય પૂરી પાડી હોવાનો આરોપ છે, જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા હતા. એનઆઈએએ ખુલાસો કર્યો છે કે વાનીએ વિસ્ફોટ પહેલા ડ્રોનમાં ફેરફાર કર્યો હતો અને રોકેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વાની હુમલાનો સક્રિય સહકાવતરા ખોર છે અને આતંકવાદી હત્યાકાંડની યોજના બનાવવા માટે આતંકવાદી ઉમર નબી સાથે નજીકથી કામ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ભારતની કુલ નિકાસ, જેમાં વેપારી માલ અને સેવાઓનો સમાવેશ થાય છે, તે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 4.8% વધુ વધીને 491.8 અબજ US ડોલર થઈ છે. વેપારી માલની નિકાસ 0.62% વધી છે, જ્યારે આયાત 6.37% વધી છે. આ વધારાનો મુખ્ય ફાળો બિન પેટ્રોલિયમ નિકાસમાં સતત વધારો છે. 2025ના પ્રથમ 7 મહિના દરમિયાન બિન પેટ્રોલિયમ નિકાસનું મૂલ્ય 219.9 અબજ US ડોલર હતું, જે 3.92% વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન કુલ આયાત 570 અબજ US ડોલર હોવાનો અંદાજ છે. ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સના ઉત્પાદન યોજનાના બીજા તબક્કાની જાહેરાત ગઈકાલે કરી હતી. બીજા તબક્કા હેઠળ 7,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે 17 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કંપનીઓના પ્રતિનિધિઓને મંજૂરીપત્ર સોંપ્યો. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ 17 પ્રોજેક્ટ્સ 60,000 કરોડ રૂપિયાના ઉત્પાદન અને 11,000થી વધુ નોકરીઓનું સર્જન કરશે. યુએન સુરક્ષા પરિષદે ગઈકાલ રાત્રે ગાઝા માટે અમેરિકાની યુદ્ધ વિરામ બોર્ડ ઓફ પીસની યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના થકી પેલેસ્ટીન રાજ્યને એક સ્વતંત્ર રાજ્ય બનાવવા માટેનો એક પ્રયાસ છે. આ પરિષદમાં રશિયાએ આ યોજનાનો વિરોધ કર્યો હતો, જો કે આ ઠરાવ 13-0 મત સાથે પાસ થયો. આ વોટિંગમાં ચીન ગેરહાજર રહ્યું હતું. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના 2 વર્ષના યુદ્ધ પછી નાજુક યુદ્ધ વિરામ અને ગાઝાના પુનરુત્થાન માટેના પ્રયાસો માટે આ મતદાન એક મહત્વપૂર્ણ પગલું કહેવાય છે. ભારતીય શૂટર ગુરપ્રીત સિંહે ઇજિપ્તના કેરોમાં ISSF રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 25 મીટર સેન્ટર પિસ્તોલ ફાયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો છે. આ સાથે ભારતે ચેમ્પિયનશીપમાં પોતાના અભિયાનનો અંત 3 સુવર્ણ, 6 રજત અને 4 કાંસ્ય સહિત કુલ 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યો. ક્રિકેટમાં ભારત એ ટીમ આજે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં તેમના અંતિમ લીગ સ્ટેજ મુકાબલામાં ઓમાન એ ટીમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે. આજની મેચમાં ભારત કરો યા મરો જેવી સ્થિતિનો સામનો કરશે. ભારત એ અને ઓમાન એ બંને ટીમો 2-2 મેચમાં 2-2 પોઈન્ટ ધરાવે છે અને આજના વિજેતા ટીમ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
આજે વિવિધ અખબારોમાં સાઉદીમાં બસ અકસ્માતમાં ભારતીયોના મોત, બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશે સાઉદીમાં ઉમરાહ માટે ગયેલા 45 ભારતીયોના મોત, નવ ગુજરાત સમય લખે છે. સાઉદીમાં બસ અકસ્માત, 42 ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સહિત 45ના મોત. દિવ્ય ભાસ્કરે હસીનાને સજાએ મોત, કહ્યું આ નિર્ણય ખોટો છે, હું ડરવાની નથી, ના સમાચાર પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચાર લખે છે કે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા. તો ફૂલછાબ લખે છે કે હસીનાને ફાંસીની સજા, બાંગ્લાદેશમાં હિંસાની આગ. સ્થાનિક સમાચારોમાં રાષ્ટ્રવિરોધી તત્વોના ડોઝિયર 100 કલાકમાં તૈયાર કરવા DGP નો આદેશ. રાજ્યના 10 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે, નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. મગફળીની ખરીદી 1 લાખ ટનને પાર સહિતના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વની વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ ભારતનો વિકાસ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. બિહારમાં NDAના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી માટે મળશે. ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કાર બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદીના વધુ એક સાગરિતની ધરપકડ કરી. અને ભારતે ISS રાઇફલ એન્ડ પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.